એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે જેમના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એમનું નામ કદાચ ટેકનોલોજી, ભવિષ્ય અને થોડા વિવાદનું બીજું નામ છે, એલોન મસ્ક.
હા, બિલકુલ.
આપણી ચર્ચાનો આધાર છે એશલી વેન્સનું પુસ્તક એલોન મસ્ક, ટેસ્લા, સ્પેસએક્સ એન્ડ ધ ક્વેસ્ટ ફોર અ ફેન્ટાસ્ટિક ફ્યુચર. આ ખાલી એક બાયોગ્રાફી નથી, પણ એક વ્યક્તિના અકલ્પનીય સપના અને એને હકીકત બનાવવાની જીદની વાત છે.
ખરેખર એલોન મસ્ક એક એવું નામ છે ને કે જેનાથી કાં તો તમે બહુ પ્રભાવિત થાઓ અથવા તો એમના વિશે મતભેદ રાખો, પણ એમને ઇગ્નોર કરવા મુશ્કેલ છે.
સાચી વાત છે.
ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર્સ હોય કે પછી સ્પેસએક્સના રોકેટ, એમણે આખી દુનિયામાં પરિવર્તન આણ્યું છે. એટલે જ એ 21મી સદીના સૌથી પ્રભાવશાળી અને હા વિવાદાસ્પદ પણ ઉદ્યોગ સાહસિકોમાંના એક ગણાય છે.
અને વેન્સનું પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આટલી મોટી સિદ્ધિઓ પાછળ માણસ કેવો છે, એની વિચારસરણી શું છે.
બરાબર. એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે કારણ કે એ વાત છે માનવ ક્ષમતાની હદને પડકારવાની, અશક્ય લાગતા લક્ષ્યોને આંબવાની.
અને એશલી વેન્સ આ કામ બહુ ઝુંડાણપૂર્વક કર્યું છે. સેંકડો ઇન્ટરવ્યુઝ કર્યા છે મસ્ક સાથે, એમના પરિવાર, મિત્રો, દુશ્મનો બધા સાથે.
હા, એટલે આપણને એકદમ અંદરની વાત જાણવા મળે છે. એમના વ્યક્તિત્વની જટિલતા, એમનું વિઝન, એમની કામ કરવાની રીત, બધું જ.
તો ચાલો શરૂ કરીએ આ સફર એમના શરૂઆતના વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં.
ચોક્કસ. એમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં રંગભેદના સમયમાં, એટલે બાળપણ કંઈ સામાન્ય નહોતું. એક તો સ્કૂલમાં ગુંડાગીરીનો સામનો કરવો પડ્યો, બીજું પિતા એરોલ મસ્ક સાથેના સંબંધો પણ જરા તણાવવાળા રહ્યા. જો કે પહેલો એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો શોખ કદાચ ત્યાંથી વારસામાં મળ્યો હશે.
હા, પુસ્તકમાં એનો ઉલ્લેખ છે. અને આ બધી મુશ્કેલીઓ કદાચ એમનામાં એકલતા અને આત્મનિર્ભરતાના ગુણ વિકસાવ્યા હોય.
બની શકે. અને આ એક એકલતામાં એમને સાથ મળ્યો પુસ્તકોનો, કલાકો સુધી વાંચ્યા કરે.
જ્ઞાનકોશ અને ખાસ કરીને સાયન્સ ફિક્શન, આઇઝેક એસિમોવ જેવા લેખકો.
હા, અને આ વાંચન ખાલી ટાઈમપાસ નહોતું. વેન્સ કહે છે કે આમાંથી જ એમને ભવિષ્યની મોટી સમસ્યાઓ વિશે વિચારવાની પ્રેરણા મળી, એના ઉકેલો વિશે વિચારવાની.
અને ટેકનોલોજીમાં એમની રુચિ તો નાનપણથી જ દેખાઈ ગયેલી. 10 વર્ષે કોડિંગ શીખી લીધું અને 12 વર્ષે તો એક વિડીયો ગેમ બ્લાસ્ટાર બનાવીને વેચી પણ દીધી.
વિચારો, આ બતાવે છે કે એમનામાં કંઈક અલગ હતું એકદમ નાની ઉંમરથી જ. આ અનુભવોએ એમનામાં એક મજબૂત ઈચ્છાશક્તિ અને મોટા સપના જોવાની ક્ષમતા જગાવી.
અને એમને લાગ્યું કે દક્ષિણ આફ્રિકા એમના માટે નાનું પડે છે, અમેરિકા જવું હતું, તકોની ભૂમિ.
એટલે પહેલા કેનેડા ગયા, ક્વીન્સ યુનિવર્સિટી, પછી અમેરિકા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા. અને પેલી વાત તો જાણીતી જ છે, સ્ટેન્ફોર્ડમાં પીએચડી માટે એડમિશન મળ્યું
અને 2 જ દિવસમાં છોડી દીધું.
હા, કારણ 90ના દાયકાની શરૂઆત હતી, ઇન્ટરનેટ ક્રાંતિનો સમય. એમને લાગ્યું કે ક્લાસરૂમમાં બેસવા કરતાં આ ક્રાંતિનો હિસ્સો બનવું વધુ જરૂરી છે.
આ જ એમનો સ્વભાવ છે, જોખમ લેવાનો, તક ઝડપી લેવાનો. અને અહીંથી એમની સિલિકોન વેલીની જર્ની શરૂ થઈ.
પહેલું મોટું કામ ઝિપ્ટુ, ભાઈ કિમ્બલ સાથે મળીને એક ઓનલાઈન સિટી ગાઈડ જેવું સમજો.
એ સમય બહુ સંઘર્ષનો હતો, નહીં? પુસ્તકમાં વર્ણન છે કે ઓફિસમાં સૂઈ રહેતા, દિવસ રાત કોડિંગ.
અરે ભયંકર સંઘર્ષ. પૈસા ઓછા, કામ ઘણું, રોકાણકારો સાથે પણ મતભેદ થયા. કંટ્રોલ કોનો રહેશે, કંપની કઈ દિશામાં જશે, એ બધા મુદ્દાઓ.
પણ છતાં કંપની સફળ રહી, કોમ્પેકે ખરીદી લીધી $300 મિલિયનથી વધુમાં.
અને એમાંથી મસ્કને મળ્યા લગભગ $22 મિલિયન, પહેલી મોટી કમાણી.
પણ આ પૈસા એમણે સાચવીને ના રાખ્યા, લગભગ બધા જ પૈસા
લગાવી દીધા X.com માં. એમનું બીજું સાહસ, ઓનલાઈન બેન્કિંગ અને ફાઇનાન્સમાં ક્રાંતિ લાવવાનો મોટો પ્લાન.
અને આ પણ સહેલું નહોતું, ખાસ કરીને જ્યારે એમનું મર્જર થયું કોન્ફિનિટી સાથે, પેપાલવાળી કંપની.
બરાબર. પેપલ ત્યારે વધુ પોપ્યુલર હતું અને મર્જર પછી પણ અંદર ઝઘડા ચાલુ જ રહ્યા, બોર્ડ સાથે બન્યું નહીં.
અને એમને સીઈઓ પદેથી કાઢી મૂકવામાં આવ્યા, એ પણ જ્યારે એ હનીમૂન પર હતા.
કલ્પના કરો. પણ પછી નસીબ પલટાયું, 2002માં ઈબે એ પેપાલને ખરીદી લીધું 1.5 અબજ ડોલરમાં,
અને એમાંથી મસ્કને મળ્યો એમનો હિસ્સો લગભગ 180 મિલિયન ડોલર.
આ રકમ, આ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ કે આ પૈસાથી એમના સૌથી મોટા, સૌથી પાગલ કહી શકાય એવા સપના શરૂ થયા.
અને એ સપના હતા ધરતી અને આકાશ બંને માટે. 180 મિલિયનમાંથી 100 મિલિયન સ્પેસએક્સમાં,
70 મિલિયન ટેસ્લામાં
અને 10 મિલિયન સોલાર સિટીમાં. મતલબ બધું જ રોકી દીધું. બે એવા ઉદ્યોગોમાં જ્યાં નિષ્ફળ જવાની શક્યતા ભરપૂર હતી.
કોઈ સામાન્ય માણસ આટલા પૈસા મળે એટલે રિટાયર થઈ જાય, પણ મસ્ક અલગ માટીનો બનેલો છે.
સ્પેસએક્સની શરૂઆતની વાર્તા તો ફિલ્મી લાગે. મંગળ પર ગ્રીનહાઉસ મોકલવાનો વિચાર?
હા, જેથી લોકોમાં અવકાશ માટે ફરી રસ જાગે. અને એના માટે સસ્તા રોકેટ ખરીદવા રશિયા ગયા, પણ ત્યાં તો એમની મજાક ઉડાવવામાં આવી. વેન્ઝ લખે છે કે રશિયન અધિકારીઓએ એમને ગંભીરતાથી લીધા જ નહીં.
અને કદાચ એ અપમાન જ સારું થયું, કારણ કે પ્લેનમાં પાછા આવતા એમણે હિસાબ માંડ્યો.
પેલું ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ, રોકેટ બનાવવા માટે કાચો માલ કેટલો જોઈએ, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ, એ બધાની કિંમત કેટલી.
અને એમને ખબર પડી કે કાચા માલની કિંમત તો રોકેટની ફાઇનલ કોસ્ટના માંડ 2-3% જ છે.
બસ ત્યાં જ ક્લિક થયું કે જો મૂળભૂત સિદ્ધાંતોથી વિચારીએ તો રોકેટ જાતે ઘણા સસ્તા બનાવી શકાય, પુનઃઉપયોગી પણ બનાવી શકાય. અને એમણે નક્કી કર્યું પોતે જ રોકેટ બનાવશે.
કહેવું સહેલું હતું, કરવું નહીં. સ્પેસએક્સના શરૂઆતના વર્ષો નિષ્ફળતાઓની હાર માળા હતી.
ફોલ્કન 1 રોકેટના પહેલા 3 લોન્ચ ફેલ ગયા, એક પછી એક. દરેક નિષ્ફળતા કંપનીને દેવાળું ફૂંકવાની નજીક લઈ જતી હતી. ટીમનું મનોબળ ટકાવી રાખવું, પૈસા ભેગા કરવા અઘરું હતું.
અને જાણે આ ઓછું હોય, એ જ સમય ટેસ્લામાં પણ આગ લાગેલી હતી.
મસ્ક 2004માં ટેસ્લા સાથે જોડાયા, પહેલા મુખ્ય રોકાણકાર અને ચેરમેન તરીકે. એમનો ધ્યેય ખાલી ઇલેક્ટ્રિક કાર બનાવવાનો નહોતો.
ના, એમને સાબિત કરવું હતું કે ઇલેક્ટ્રિક કાર પેટ્રોલ કાર કરતાં વધુ સારી, વધુ ઝડપી, વધુ સેક્સી હોઈ શકે.
બરાબર, પણ પહેલી કાર રોડસ્ટર, એના પ્રોડક્શનમાં એટલી બધી તકલીફો આવી. મોડું થયું, ખર્ચ વધી ગયો. મસ્કે પોતે એને પ્રોડક્શન હેલ કહ્યું છે.
અંદર ઝઘડા પણ થયા. મૂળ સ્થાપક માર્ટિન એબરહાર્ડને જવું પડ્યું અને મસ્કે પછી સીઈઓ તરીકે બધું પોતાના હાથમાં લીધું.
અને પછી આવ્યું 2008નું વર્ષ, ગ્લોબલ મંદી. વેન્સ કહે છે કે આ મસ્કના જીવનનો સૌથી ખરાબ સમય હતો.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સ્પેસએક્સ પૈસા વગર તરફડી રહ્યું હતું ત્રીજા ફેલ્યોર પછી.
ટેસ્લા બંધ થવાની અણી પર હતી.
બંને કંપનીઓ એક સાથે ડૂબી રહી હતી. મસ્કે પોતાના છેલ્લા પૈસા પણ લગાવી દીધા હતા. મિત્રો પાસેથી પગાર ચૂકવવા પૈસા ઉધાર લેવા પડ્યા હતા, એવી હાલત હતી.
આર્યા પાર જેવી સ્થિતિ. પણ પછી જાણે ચમત્કાર થયો. સપ્ટેમ્બર 2008, સ્પેસએક્સે ફાલ્કન 1નું 4th લોન્ચ કર્યું અને સફળ રહ્યું.
એક સફળતા અને બધું બદલાઈ ગયું.
હા, એના થોડા જ વખતમાં નાસા તરફથી 1.6 અબજ ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સામાન પહોંચાડવા માટે. સ્પેસએક્સ બચી ગઈ.
અને ટેસ્લાનું શું થયું?
લગભગ એ જ સમયે, ક્રિસમસના બરાબર પહેલા, ટેસ્લાને પણ છેલ્લી ઘડીએ ફંડિંગ મળી ગયું અને અમેરિકન સરકાર તરફથી 465 મિલિયન ડોલરની લોન પણ મળી.
વાહ, એટલે 2008ના અંતમાં બંને કંપનીઓ બરબાદીના મુખમાંથી પાછી ફરી.
આ આખી ઘટના મસ્કની હિંમત, એમનો દ્રઢ નિશ્ચય એની સાબિતી છે, હાર ન માનવાની વૃત્તિ.
2008 પછી તો એમણે પાછું વળીને નથી જોયું. સ્પેસએક્સના ફોલ્કન 9 રોકેટ, ડ્રેગન કેપ્સ્યુલ, રીયુઝેબલ રોકેટ, આખું સ્પેસ ઇન્ડસ્ટ્રી બદલી નાખ્યું.
અને ટેસ્લાએ મોડલ S લોન્ચ કરી, જેણે ઇલેક્ટ્રિક કાર વિશે લોકોની સોચ જ બદલી નાખી. અને આજે તો દુનિયાની સૌથી મૂલ્યવાન કાર કંપનીઓમાંની એક છે.
એમનો વારસો ખાલી કંપનીઓ બનાવવાનો નથી, પણ આખા ઉદ્યોગોને હલાવી દેવાનો છે. ઓટોમોટિવ, એરોસ્પેસ, એનર્જી.
અને એની પાછળ એક મોટો ધ્યેય છે, ટકાઉ ઉર્જા, માનવતાને મલ્ટીપ્લેનેટરી સ્પીશીઝ બનાવવી.
આ બધી સિદ્ધિઓ પાછળ એમની કોઈ ખાસ ફિલોસોફી, કોઈ મૂલ્યો કામ કરે છે? વેન્સ પુસ્તકમાં શું કહે છે?
હા, વેન્સ કેટલીક મુખ્ય વાતો ઉજાગર કરે છે. પહેલું અને સૌથી અગત્યનું એ મિશન ડ્રિવન છે. પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે. મુખ્ય ધ્યેય છે માનવતા સામેના મોટા પડકારોનો ઉકેલ લાવવો.
ક્લાઇમેટ ચેન્જ કે પછી પૃથ્વી સિવાય બીજે વસવાટ.
હા, આ મોટું મિશન જ એમને અને એમની ટીમને દિવસરાત કામ કરવા પ્રેરે છે, અસાધારણ મહેનત કરવા.
બીજું પેલો ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ જેની આપણે વાત કરી.
હા, કોઈ પણ સમસ્યાને એના મૂળભૂત સત્યો સુધી તોડી નાખવી. ભૌતિકશાસ્ત્રના નિયમો શું કહે છે અને ત્યાંથી નવેસરથી વિચારવું. આમ જ થાય એવું માણીને ન ચાલવું.
આના કારણે જ રોકેટ અને બેટરીના ખર્ચમાં આટલો ઘટાડો લાવી શક્યા.
બિલકુલ. ત્રીજું છે એમની જોખમ લેવાની અદ્ભુત ક્ષમતા, રિસ્ક ટોલરન્સ. આ આંધળો જુગાર નથી, પણ સમજી વિચારીને લીધેલું જોખમ છે.
જેમાં નિષ્ફળતાની શક્યતા સ્વીકારવામાં આવે છે, પેલો સ્પેસએક્સનો મંત્ર,
ફેલિયર ઇઝ એન ઓપ્શન હિયર. ઇફ થિંગ્સ આર નોટ ફેલિંગ, યુ આર નોટ ઇનોવેટિંગ ઇનફ.
નિષ્ફળતા અહીં એક વિકલ્પ છે. જો તમે નિષ્ફળ નથી થઈ રહ્યા તો તમે પૂરતી નવીનતા નથી લાવી રહ્યા.
અને આ માટે એમણે વારંવાર પોતાનું સર્વસ્વ દાવ પર લગાવ્યું છે.
ચોથું, એમની કામ કરવાની રીત, વર્ક એથિક. અઠવાડિયાના 80-100 કલાક કામ કરવું અને ટીમ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવી.
વેન્સ લખે છે કે મસ્ક માને છે કે અસાધારણ બનવું હોય તો અસાધારણ મહેનત કરવી પડે. એ કોઈ નસીબની વાત નથી, પણ પસંદગી છે.
હા, જો કે આની એક માનવીય કિંમત પણ છે જેની ચર્ચા પુસ્તકમાં છે.
બરાબર. અને પાંચમો કહી શકાય પેલું વર્ટિકલ ઇન્ટિગ્રેશન.
હા, એટલે કે ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન બને એટલું બધું ઇનહાઉસ કરવું, પોતાના કંટ્રોલમાં રાખવું.
આનાથી સ્પીડ વધે, ક્વોલિટી સુધરે, ખર્ચ ઘટે. ટેસ્લાની ગીગા ફેક્ટરી આનું ઉદાહરણ છે.
એક્ઝેક્ટલી. જો આપણે એમના જીવનના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ્સ નક્કી કરવા હોય જેણે બધું બદલી નાખ્યું, તો એ કયા હશે?
મારા મતે પહેલું તો પેપાલના વેચાણથી મળેલા $180 મિલિયન. એના વગર સ્પેસએક્સ અને ટેસ્લા શરૂ જ ન થયા હોત. એ પૈસાએ એમના મોટા સપનાને પાંખો આપી.
અને એમણે પૈસા તરત જ પાછા રોકી દીધા, એ પણ બહુ મોટી વાત છે. બીજું,
ચોક્કસપણે 2008નું સંકટ અને એમાંથી બહાર આવવું, જ્યારે બંને કંપનીઓ ડૂબવાની અણી પર હતી. જો એ સમયે એક પણ ભૂલ થઈ હોત તો વાર્તા જુદી હોત. એ અનુભવે એમને અને કંપનીઓને વધુ મજબૂત બનાવ્યા.
અને ત્રીજું,
પેલો રશિયાવાળો અનુભવ.
હા, એ જ. રશિયનોએ ના પાડી, મજાક ઉડાવી અને પ્લેનમાં બેઠા બેઠા એમણે નક્કી કર્યું કે હું જાતે રોકેટ બનાવીશ. એ ફર્સ્ટ પ્રિન્સિપલ્સવાળી ગણતરી, એ એક વિચારે આખો એરોસ્પેસ ઉદ્યોગ હલાવી દીધો.
જો એમણે હાર માની લીધી હોત તો આજે સ્પેસ ટ્રાવેલ આટલું સુલભ ન બન્યું હોત.
સાચી વાત. આ ત્રણે પોઈન્ટ્સ, પૈસા, કટોકટીમાંથી બહાર આવવું અને પેલો મૂળભૂત વિચાર, એ એમના સફરના આધારસ્તંભ છે. તો આટલી મોટી જટિલ વાર્તામાંથી આપણે સામાન્ય માણસો શું શીખી શકીએ, શું બોધપાઠ લઈ શકીએ?
જો, વિન્સનું પુસ્તક ખાલી સફળતાની ગાથા નથી, એ માનવીય સંઘર્ષ, બલિદાન અને જટિલતાઓની પણ વાત કરે છે. પહેલો પાઠ તો મિશનની તાકાતનો છે. જ્યારે તમારી પાસે એક મોટું પ્રેરણાદાયક ધ્યેય હોય ત્યારે તમે લોકોને જોડી શકો છો, એમને અસાધારણ કામ કરવા પ્રેરિત કરી શકો છો. મસ્કની ટીમનું સમર્પણ આનું ઉદાહરણ છે.
બીજો પાઠ પેલી ફર્સ્ટ પ્રિન્સિપલ્સ વિચારસરણીનો, આપણે પણ એને આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક વાપરી શકીએ.
બિલકુલ. જરૂરી નથી કે રોકેટ જ બનાવીએ, પણ કોઈ પણ સમસ્યા આવે ત્યારે હંમેશા આમ જ થાય છે એવું માનવાને બદલે મૂળ સુધી જઈને વિચારીએ તો નવા રસ્તા દેખાઈ શકે છે.
ત્રીજો પાઠ કદાચ નિષ્ફળતાને જોવાની રીત વિશે છે.
હા, મોટી સફળતા માટે મોટું જોખમ લેવું પડે અને નિષ્ફળતા એ રસ્તાનો ભાગ છે. ડરવાને બદલે એમાંથી શીખીને ઝડપથી આગળ વધવું. મસ્ક નિષ્ફળતાથી શીખવા પર ફોકસ કરે છે.
તક એ પણ બતાવે છે કે આ બધાની એક કિંમત ચૂકવવી પડે છે. પર્સનલ લાઈફ, સંબંધો, વર્ક લાઈફ બેલેન્સ.
સાચી વાત છે. આટલી તીવ્ર એકાગ્રતા અને ડિમાન્ડિંગ નેતૃત્વની અસર અંગત જીવન પર પડે જ છે. વેન્સ એ પડકારોને પણ નિખાલસતાથી રજૂ કરે છે. એ આપણને યાદ અપાવે છે કે સફળતા મફતમાં નથી મળતી.
અને છેલ્લે, સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ, વારંવાર પડ્યા પછી પણ ઊભા થવાની ક્ષમતા.
2008નું સંકટ હોય કે સ્પેસ એક્સના શરૂઆતના ફેલિયર, સતત ટીકાઓ હોય કે આર્થિક મુશ્કેલીઓ, ટકી રહેવું, લડતા રહેવું, પોતાના ધ્યેય પર અડગ રહેવું, આ બહુ મોટી વાત છે.
તો આખી ચર્ચાના અંતે જો 3 મુખ્ય શીખ તારવવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કઈ હશે?
ભાવનાત્મક રીતે હું કહીશ કે આ પુસ્તક બતાવે છે કે માનવીય જુસ્સો શું કરી શકે છે, પણ સાથે એ પણ યાદ અપાવે છે કે આવી મહત્વાકાંક્ષાની ભાવનાત્મક કિંમત હોય છે. સફળતા અને સંતુલન વચ્ચેનો જે તણાવ છે એ એક ઊંડો માનવીય અનુભવ છે.
પરંપરાગત રીતે વિચારવાને બદલે સમસ્યાના મૂળમાં જઈને તર્કના આધારે ઉકેલ શોધવો, આ પદ્ધતિ કોઈપણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. એ શીખવે છે કે જૂની રીતો જ સાચી હોય એ જરૂરી નથી.
અને સાર્વત્રિક શીખ તરીકે હું કહીશ કે મોટા સપના જો સાકાર કરવા હોય તો ત્રણ વસ્તુ જરૂરી છે. એક, અતૂટ મિશનમાં વિશ્વાસ, નિષ્ફળતાને ડર્યા વગર શીખવાની તક માનવી, અને ટૂંકા ગાળાની મુશ્કેલીઓ આવે તો પણ લાંબા ગાળાના વિઝન પર ટકી રહેવું. મસ્કની વાર્તા ભલે ગમે તેટલી જટિલ કે વિવાદાસ્પદ હોય, આ સિદ્ધાંતોનું એક ઉત્તમ ઉદાહરણ છે.
ખરેખર એશલી વેન્સનું આ પુસ્તક ખાલી એલોન મસ્કની વાત નથી કરતું, એ આપણા સમયની મહત્વાકાંક્ષા, નવીનતા અને ભવિષ્ય માટેની શોધની વાત કરે છે. આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ અને એના માટે શું કરવા તૈયાર છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.